अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर। आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीयं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। भद्रं करं नित्यमहं नमामि।
आजनी सभाना प्रमुख महोदय श्री, आ व्याख्यान माळाना प्रमुख श्री दिनेशभाई, डॉक्टर हुकमचंदजी भारिल, अन्य विद्यावर्ग, भाइयों तथा बहनों, समस्याओं थी भरेलू आ जगत छे। व्यक्तिओना जीवन में पण समस्याओं रहेली छे। समष्टि जगत में पण अनेक समस्याओं रहेली छे। सवारनो अखबार वाँचीए छीए त्यारे आपणने एम लागे छे के आ पृथ्वी ऊपर एक समस्याओनुं वादळ जाणे के वरसी रह्युं छे। छापाओना समाचार वाँचीए छीए त्यारे, परंतु समस्या व्यक्त जगत में होई शके, समस्या समष्टि जगत में होई शके, परंतु समस्या परमेष्टि जगत में नहीं। परमेष्टि जगत में आपणुं पर्यवसान जो थाय तो आपना जीवन में आ समस्याओनो उकेल नहीं। आ समस्याओनो उकेल तो अवश्य थाय, परंतु आपणी आजूबाजू पण एक प्रकाशनु वर्तुळ एवं सर्जाय, समतानु, समन्वयनु, सादाईनु, सेवानु, के जेने कारणे जगत में आ नमस्कार महामंत्रनो आराधक पोते तो समस्या रहित बने पण आजूबाजूनी समस्याओने पण हल करवा माटे समर्थ बनी शके। वर्तमान काळमां सामाजिक रीते जोईए तो त्रण प्रकारनी समस्याओ सामूहिक रीते आ जगतने आजे पीड़ी रही छे। सौथी मोटी समस्या आजे वैज्ञानिकोनुं पण जे संपूर्ण लक्ष्य खेंची रही छे ते छे इकोलॉजिकल इम्बेलेंसनी। पर्यावरण दूषित थयुं छे। द होल बेलेंस ऑफ नेचर हेज बीन कम्प्लीटली डिस्टर्ब्ड एंड द एंटायर मेनकाइंड इज अप टू सी हाउ द बेलेंस कैन बी रिगेन्ड। થોડા વર્ષો, થોડા મહિના પહેલા વેસ્ટ જર્મનીના બાવેરિયા જંગલમાં એસિડનો વરસાદ પડ્યો, એસિડનો વરસાદ બાવેરિયાના જંગલમાં પડ્યો। ટાઈમ મેગેઝિનમાં એને બહુ સરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે। આ વરસાદને કારણે ત્યાંની ત્રીજા ભાગની વનસ્પતિ સંપત્તિનો નાશ થયો। વૈજ્ઞાનિકોને માટે આશ્ચર્યનો પ્રસંગ બન્યો કે આ શું બની રહ્યું છે કે જેને કારણે આવા અસાધારણ બનાવ આ પૃથ્વી ઉપર બની રહ્યા છે। નિષ્કર્ષ ઉપર આવ્યા કે કુદરતનો આપણે બેફામ રીતે જે નાશ કરી રહ્યા છીએ તેને કારણે આખી એ માનવ સૃષ્ટિ નહીં પણ આખી એ જીવ સૃષ્ટિમાં એક અસમતુલા વ્યાપી ગઈ છે। તેની સાથે જ જે વૈજ્ઞાનિક સુખ સગવડને આપણે ભોગવીએ છીએ તેને કારણે વૈજ્ઞાનિક ભાષાનો એક શબ્દ છે કે વી હેવ ડેવલપ્ડ લોટ ઓફ એન્ટ્રોપી। એનો અર્થ એમ છે કે આ સુખ સગવડ વાપરવાની સાથે એટલી ડિઝઓર્ડરલીનેસ આવેલી છે આપણા સામૂહિક જીવનમાં। એક આપણા જીવનમાં સુખ સંપત્તિને વાપરવાની સાથે તેનો જે નિકાલ થાય છે, એનો જે વેસ્ટ ઉત્પન્ન થાય છે, ઇટ ઇઝ ડેવલપ્ડ એન એન્ટ્રોપી। એન્ટ્રોપીનો અર્થ એ છે કે આપણા એક સામૂહિક જીવનમાં બગાડની પરાકાષ્ઠા થયેલી છે। વ્યક્તિગત જીવનમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આટલું સુખ મળ્યા પછી પણ આપણા જીવનમાં એક ઉપભોગ પરાયણતા આવી છે। વી હેવ ડેવલપ્ડ એ કલ્ટ ઓફ ઇન્ડલ્જન્સ, સેલ્ફ ઇન્ડલ્જન્સ। આપણે આજે સુખ સંપત્તિના સાધનોનો પ્રચુર રીતે ઉપયોગ કરી રહ્યા છીએ। 30 વર્ષ પહેલાં આપણું જે જગત હતું એમાં જે આપણી સુખની કલ્પના હતી, આપણે બધાને અંગત એક સ્વાધ્યાયી તરીકે પ્રશ્ન છે કે 30 વર્ષ પહેલાં આપણા જીવનના સુખના સ્વપ્નો કેવા હતા, આજે 30 વર્ષ પછી એ સુખ કરતાં કેટલા ગણો આપણો વિકાસ થયો છે, છતાં પણ આપણે હજી પણ એક એવા અતૃપ્ત જીવનમાં જીવી રહ્યા છીએ કે આપણી આજુબાજુ સમસ્યાઓનો ખડકલો થતો જાય છે। અધ્યાત્મ જગતમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય, તેના પ્રશ્નો ઉત્પન્ન થાય, પરંતુ તેનું નિદાન છે અને નિદાન પછી સ્વસ્થતા અર્પણ કરવાની શક્તિ પણ અધ્યાત્મ જગતમાં રહેલી છે. નમસ્કાર મહામંત્રના 7 જ અક્ષરમાં વ્યક્ત જગત અને સમષ્ટિ જગતના બધા જ પ્રશ્નો સમાવવાની શક્તિ છે એમ શ્રદ્ધાપૂર્વક આપને હું કહી શકું. આપણા વ્યક્તિગત જીવનની જો વાત કરીએ તો માનસ શાસ્ત્રીઓએ અને સમાજ શાસ્ત્રીઓએ આપણા 7 પ્રકારના રોગના ચિહ્ન બતાવેલા છે આપણા જીવનની સમસ્યાઓના. દેર આર 7 સિમ્પટમ્સ વિચ આર કમિંગ ફોર્થ વેરી ક્લિયરલી ઇન ધ લાઈફ ઓફ ઓલ ઓફ અસ. આપણા બધાના જીવનમાં આ સમસ્યાઓ કઈ રીતે વિકસી રહી છે, આમાંથી કોઈને કોઈ પ્રશ્ન આપણને જરૂર નડતો હશે. લેટ અસ હેવ અવર ઓન સેલ્ફ ઓડિટ. આપણે આપણું પોતાનું જ ઓડિટ કરીને પૂછી જોઈએ કે આ સમસ્યાઓમાંથી મને તો કોઈ સમસ્યા નડતી નથી ને, વોટ આર ધે, શું છે? તો કહે છે કે સૌથી પહેલાં માનવી, આધુનિક 20મી સદીના માનવીનું જે જીવન છે અને તેમાં પણ શહેરોમાં રહેતા માનવીનું જે જીવન છે તે એક ઇમોશનલ અનરેસ્ટમય બની ગયું છે, એક માનસિક અજંપામય જીવન બની રહ્યું છે. ખૂબ સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ભાગમ ભાગ, દોડમ દોડ, નો ટાઈમની માળા આપણા મોઢામાં મૂકીને આપણે એક માનસિક અજંપામાં જીવી રહ્યા છીએ. ખ્યાલ નથી કે આપણે શું પ્રાપ્ત કરવાનું છે, એઝ ઇફ ધેટ આપણે કોઈ મોટા લક્ષ્યની પ્રાપ્તિમાં જઈએ તેના માટે આ દોડ છે. પણ ખબર નહીં આપણા જીવનમાં એક આ માનસિક અજંપો બધાના મુખ ઉપર દેખાઈ રહ્યો છે. તેની જ સાથે બીજી સમસ્યા છે કે આટલી સફળતા જીવનમાં મળ્યા પછી પણ, આટલું સુખ પ્રાપ્ત કર્યા પછી પણ, કર્મે આટલું બધું વિવર આપ્યા છતાં પણ આપણે એક સેન્સ ઓફ ફ્રસ્ટ્રેશન ઇન લાઈફ છે. 10 વ્યક્તિઓ, 5 વ્યક્તિઓ જ્યારે પણ સમૂહમાં વાત કરવા બેસે ત્યારે આ બધું બરાબર નથી, અસંતોષ, વિરોધ, જાણે કે એવરીથિંગ ઇઝ ગોન ડાઉન, કમ ડાઉન ટુ પીસી. જે રીતે આપણે અસંતોષના જગતની જ વાત કરીએ છીએ, વ્યક્તિના જીવનમાં અસંતોષ છે, સામાજિક જીવનમાં અસંતોષ છે, રાષ્ટ્રીય જીવનમાં અસંતોષ છે, એઝ ઇફ ધેટ કે આ બધું એક અસંતોષના આપણે જગતમાં જીવીએ છીએ. હું આપને ખાતરીપૂર્વક કહેવા માગું છું કે આ વિશ્વ વ્યવસ્થામાંથી ગોડ હેઝ નોટ રિઝાઇન્ડ. આ વિશ્વની વ્યવસ્થા, પ્રકૃતિનું સંતુલન જે ગણિતાનુબદ્ધ રીતે ચાલી રહ્યું છે તેમાં અંશ માત્રનો ફેર નથી. કટોકટી ક્યાં છે? જગતમાં છે કે જીવાત્મામાં છે? કટોકટી આપણામાં છે. આપણી આ માનસિક અસમતુલા દૂર થઈ છે એટલે આપણને આજુબાજુ કટોકટી દેખાય છે. બાકી તો આ વિશ્વ એની પોતાની રીતે, પ્રકૃતિ સંપૂર્ણ રીતે, સ્વસ્થ રીતે, ગણિતાનુબદ્ધ રીતે પોતપોતાનું કાર્ય કરી રહી છે. તો આ એક સેન્સ ઓફ ફ્રસ્ટ્રેશન ઇન લાઈફ આ બીજી નિશાની થઈ છે. ત્રીજી વાત છે કે આપણે સુખથી મૂર્છિત બન્યા છીએ. સુખનો ઉપભોગ કરીએ તો બરાબર છે, પણ આપણે સુખ ભોગવવામાં એટલા મૂર્છિત બન્યા છીએ કે આપણા જીવનના 5-25 વર્ષની આગેના પ્રશ્નોનો વિચાર કરવાની પણ આપણને જાણે કે ફુરસદ નથી. આપણે એટલા બધા સુખમાં રોકાઈ ગયા છીએ. એક આ શહેરના માણસો પોતાનો ફુરસદનો સમય ક્યાં રોકે છે તેના ઉપરથી નિર્ણય થઈ શકશે કે આપણે ક્યાં જયા છીએ. વેર આર વી, વેર હેવ વી ગીવન અવર લીઝર? આપણો ફુરસદનો સમય આપણે મનોરંજનને આપ્યો છે કે મનોમંથનને આપ્યો છે? જૈન કુળમાં જન્મેલી પ્રત્યેક વ્યક્તિ યોગી છે. યોગી, યોગી કુળમાં જન્મેલી વ્યક્તિ પોતાને મળેલી ફુરસદ એક સ્વીકારી શકાય કે અર્થની કામની દુનિયામાં માનવીએ 4-6 કલાક 8 કલાક કામ કરવું પડે, અર્થની ઉત્પત્તિ માટે સમય દેવો પડે, પણ એ કર્યા પછી જે ફુરસદનો સમય છે, વેર આર વી યુઝિંગ અવર લીઝર? જૈન માનવીની ખરેખર પ્રતિષ્ઠા પરીક્ષા આમાં થશે કે મારા ફુરસદનો સમય હું ક્યાં આપું છું. સુખમાં એવા મૂર્છિત બન્યા છીએ કે ફુરસદના સમયમાં પણ એ સુખનો ઓવરડોઝ લઈને આપણે એક ટ્રાન્ક્વિલાઇઝર જેવી સ્થિતિમાં પડેલા છીએ. આપણને એક એવી પરમ નિદ્રા આવેલી છે કે એ નિદ્રામાંથી ઉઠીને આપણા પોતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિની ચિંતા થયેલી નથી. ત્રીજું દૂષણ છે આપણું આ સેલ્ફ ઓડિટ. આગળ ચાલે છે ચોથી વાત, શું છે? તો કે છે કે આપણા બધાના જીવનમાં આપણે ઉત્તેજિત સમાચાર વગર જીવી શકતા નથી. વી હેવ ડિસેન્ડેડ ઇન ટુ એ વર્લ્ડ ઓફ સેન્સેશનાલિઝમ. જો ઉત્તેજિત સમાચાર છાપામાં ન આવે તો કહીએ કે આ છાપામાં કંઈ દમ નથી. આપણા જીવનમાં પણ 5-25 ટેલિફોન એવા ઉત્તેજના ભરેલા સમાચાર ન આવે તો વી ફીલ ટાયર્ડ કે આજના દિવસમાં કંઈ મજા નથી. સમાઉ ઓર અધર વી હેવ બીન હાઇક્ડ ટુ લીવ એ લાઈફ વિથ સેન્સેશનાલિઝમ. ઉત્તેજિત સમાચાર આવે તો જ આપણે જીવી શકીએ. એનો અર્થ એમ છે કે આપણી ચેતના એટલી મૂર્છિત થઈ છે કે ઇટ રિક્વાયર્સ એ પુશ, આઈ મીન ફોર ગેટિંગ ઇટ એગ્રેવેટેડ એન્ડ ગેટિંગ ઇટ એન્શિયસ, જાગ્રત બનવા માટે એને એક ડોઝ આપવો પડે છે. આ ઉત્તેજિત સમાચારોમાં રહેવાને કારણે આપણામાં રહેલું જે પરમ સમત્વમય સુધામય સત્ય શિવ અને સૌંદર્યનું એક અવતરણ કરી શકીએ એવું નમસ્કાર મહામંત્રનું જે ગીત છે એ ગીત આપણે સાંભળી શકતા નથી. ધીસ ઇઝ ધ ફોર્થ. આ ચોથો આપણો બહારનો આઉટસાઇડ ડાયગ્નોસિસ છે. પાંચમી વાત છે કે આપણામાંના મોટા ભાગના લોકો જીવનમાં જ્યારે કસોટીનો પ્રશ્ન આવે છે ત્યારે ભાગેડી વ્રતું કરીને સમાધાન કરીને એ કસોટીથી દૂર ભાગીએ છીએ. વી આર નેવર રેડી ટુ ફેસ ધ ટેસ્ટ ઇન લાઈફ, ધ ચેલેન્જીસ ઓફ લાઈફ. જીવનના જે ખરેખર કસોટીના કાળ વખતે આપણે શાહમૃગ વ્રતિ કરીને મારે શું, મને સ્પર્શતું નથી, મારે લાગે વળગેને એમ કરીને પોતપોતાના આઈવરી ટાવર્સમાં, પોતપોતાના કહેવાતા આ ફ્લેટ્સમાં, ધ સિમેન્ટ બ્લોક્સ, ધ કોન્ક્રીટ બ્લોક્સ વિચ વી હેવ બિલ્ટ, વી આર ફિઝિકલી નેબર્સ બટ સાયકોલોજીકલી ફોરિનર્સ. હકીકતમાં આપણે બહુ જ બાજુમાં રહીએ છીએ પણ માનસિક રીતે આપણી એટલી જુદાઈ થયેલી છે કે આપણે જાણે કે આપણા પોતાના જીવનમાં જીવતા હોઈએ, આ સમષ્ટિની કોઈ ચિંતા જ ન હોય એવી રીતે વી હેવ ડિસેન્ડેડ લેન્ડેડ અવર સેલ્ફ ઇન ટુ એ રેલ્મ ઓફ ઇરરેલેવન્સ. આ જાતની કસોટીને આપણે સ્પર્શવાની કોઈ તૈયારી આપણા જીવનમાં નથી. આગળ ચાલીને એમ કહે છે કે આપણું ઈચ્છાતંત્ર અમાપ રીતે વધી ગયું છે. કાળ જગતની સંતતિ ઈચ્છા છે. કાળને ચાલુ કોણ રાખે છે? ઈચ્છાનું તંત્ર રાખે છે. 30 વર્ષ પહેલાનું પ્રમાણિક રીતે જો કહું કે મારા જે સ્વપ્ન હતા એના કરતા 5-10 ગણું વધારે મળ્યા છતાં પણ હજી અર્થ અને કામની દુનિયામાંથી નિવૃત્ત થવાનું મન થતું નથી. 30 વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે ભાઈ આપણને એમ કે 12 મહિને 50,000 રૂપિયા 25,000 રૂપિયા મળે, ઓહો આપણે તો ઘણી વાત છે. જ્યારે કોલેજમાંથી નીકળ્યા ત્યારે એક અમારી કલ્પના હતી કે બસ આટલું મળે તો ઘણું સારું છે. અને આજે ક્યાં છીએ? છતાં પણ હજી આ જૈન સંઘની પ્રબુદ્ધ જન સમાજ આજે તેના પુરુષાર્થનું ગુરુત્વાકર્ષણ ક્યાં છે? ધર્મ પ્રતિ નથી. આવા પંડિતજી એ તો કોઈ શાસનના રત્નો બહુ વિરલ છે, પણ મને એ જ ચિંતા થાય છે કે આવો એક પ્રબુદ્ધ સમાજ, આવો એક મોક્ષની પ્રાપ્ત કરવા માટેનો પુણ્યવંત સમાજ, વેર ઇઝ યોર કમિટમેન્ટ, વેર ઇઝ યોર અટેન્શન, વેર ઇઝ યોર ઇન્ટરેસ્ટ, તમારું ધ્યાન ક્યાં છે? આપણા જીવનના કેટલા વર્ષો આપણે અર્થને કામની પ્રાપ્તિની પછવાડે વિલીન કરી દીધેલા છે. હકીકતમાં આપણા પુરુષાર્થને ધર્મમાં આપણે ફોરવ્યો નથી. આ તો માત્ર ફુરસદનો સમય છે, પર્યુષણ પર્વ છે, માટે અહીં આવીને બેઠેલા છીએ. અને એ પણ આપણામાંના મોટા ભાગના માણસો માટે એક સ્પિરિચ્યુઅલ ટ્રાન્ક્વિલાઇઝર છે, એનાથી કોઈ જ વધારે નથી. એક માનસિક રીતે થોડીક શાંતિ મળે એનાથી શ્રવણ પછી આગળ જવાની કોઈ વૃત્તિ વર્તમાન કાળના જૈન સંઘમાં પ્રાયઃ કરીને દેખાતી નથી. કોઈ આક્ષેપાત્મક વાત નથી કરતો, પણ આપની વચ્ચે જ હું જીવી રહ્યો છું. અમારા ગુરુ ભગવંત કહેતા હતા કે કરોડોનો વેપાર કરનાર, આટલી બધી સમાજમાં બુદ્ધિ મેધા ઉત્પન્ન કરનાર વ્યક્તિઓ જ્યારે અમારી પાસે આવે છે ત્યારે ધર્મની જ્યારે ચર્ચા કરો છો ત્યારે અમને એમ લાગે છે કે તમે બાળપોથીમાં દાખલ થવા માટે છે. વર્તમાન કાળની કોઈ સમસ્યા હોય તો આ સંઘ ધાર્મિક નિરક્ષરતાથી પીડાઈ રહ્યો છે. વી આર ઇન્ટેલિજન્ટ પીપલ બટ રિલિજિયસલી ઇલિટરેટ પીપલ. ધાર્મિક નિરક્ષરતાથી આખો એ સંઘ પીડાય છે. કોઈ પણ ઉત્થાનનું જો કાર્ય હોય તો આવા એક નહીં 5-25-100 પંડિતોએ આપણી ચેતનાને જાગૃત કરવા માટે સમયનું દાન આપવું પડશે, નહીંતર વખત આપણા હાથમાંથી વયો જશે. સમસ્યાઓની વાત આગળ ચાલે છે, સમયની મર્યાદામાં વાત પૂરી કરવાની છે. પાંચમી જે વાત થઈ, છઠ્ઠી વાત ઈચ્છાઓના અમર્યાદ તંત્રની વાત થઈ. નક્કી કરો કે હવે મારે શું જોઈએ છે. જૈન સંઘમાં જન્મેલી વ્યક્તિ, યોગી કુળમાં જન્મેલી વ્યક્તિ, નમસ્કાર મહામંત્રને પ્રાપ્ત કરેલી વ્યક્તિ આ સંસાર અને સમાજ પાસે માગણી લઈને ઉભો રહ્યા. માગણી લઈને એને જગતમાં જવાનું છે કે લાગણી લઈને દાન કરવાનું છે? જે મારી પાસે છે એ મારે જગતના જીવોને કામ આવે એ ભાવનાપૂર્વક જો આપણું જીવન જશે તો જ આપણે નમસ્કાર મહામંત્રને સાર્થક કરી શકશું. અને સાતમી સમસ્યા છે, ડાયગ્નોસિસ સાતમી વાત છે, એટલી ભયંકર છે કે આપણા બધાનું વિચારતંત્ર દિગ્મૂઢ બની ગયેલું છે. વી હેવ લોસ્ટ કેપેસિટી ઓફ થિંકિંગ ધ પ્રોબ્લેમ્સ ઇટસેલ્ફ. આપણા જગત જીવનની સમસ્યાઓનો વિચાર કરવા માટેનું પણ એક નિર્મળ નિષ્પક્ષ બુદ્ધિ તંત્ર આપણે ગુમાવી બેઠેલા છીએ. હકીકતમાં આપણી વિચારની વૃત્તિ એટલી બધી મૂઢ બની ગઈ છે અને તેનું એકમાત્ર કારણ હોય તો આ કોમ્યુનિકેશન મીડિયા છે. પશ્ચિમમાંથી જે આજે આ જાહેરાતોનો જે આખો જે એક મીડિયાનો એક જબરજસ્ત આક્રમણ આપણા સમાજ ઉપર થયું છે, આપણા ફુરસદના સમયને લૂંટી લેવાનું જે આક્રમણ થયું છે તેને કારણે આ મગજમાં લેફ્ટ બ્રેઇન અને રાઈટ બ્રેઇન એમ કરીને બે ભાગ છે. એમાં લેફ્ટ બ્રેઇન છે એ સ્વરક્ષા માટે જ કામ કરે છે. 8 કલાક સ્વરક્ષા માટે પુરુષાર્થ કરનાર વ્યક્તિ સાંજે આવીને થાકી જાય છે, એટલે એને ટીવી દ્વારા બીજા બધા કોમ્યુનિકેશન મીડિયા દ્વારા એટલું નિદ્રામાં પુઢાડી દેવામાં આવે છે કે પોતાના જીવનના પ્રશ્નોનો વિચાર કરવા માટે એ જાગ્રત જ રહેતો નથી. તો આપણું જે વિચારતંત્ર છે એ પણ જો આપણે આજે દિગ્મૂઢ બનીને ગીરવે મૂકી દીધેલું હોય તો ધેર ઇઝ નો વે આઉટ. અધ્યાત્મ જગતમાં રહેલા મહાપુરુષો કહે છે કે તમારા જે બહારના સાત ચિહ્નો છે એને અમે સાત પ્રકારના રોગમાં ઘટાવીએ છીએ, અને સાત પ્રકારના રોગને અમે મુક્ત કરવા માટે આપને જે માર્ગ બતાવીએ તેને અનુસરીને જવાનું છે. સાત પ્રકારના રોગ બહારના ચિહ્નો છે, આમાંથી કોઈ ને કોઈ ચિહ્ન આપણે નડી રહ્યું હશે. આ સાતે પ્રકારની વસ્તુ ન નડે તો એ ભાગ્યશાળી છે, પણ મને લાગે છે કે આપણે આમાં સંપૂર્ણ 100% માર્કથી પાસ છીએ. આ સાત પ્રકારના ચિહ્નોમાં આપણે બધા 100% આ પરીક્ષામાં નાપાસ છીએ કે આ બધા ચિહ્નો નડી રહ્યા છે. તો આગળ જઈને શું કહે છે કે સાત પ્રકારના રોગ અધ્યાત્મ જગતને કારણે આપણને સ્પર્શી રહ્યા છે. પહેલો રોગ છે સ્વની સંપૂર્ણ વિસ્મૃતિ થયેલી છે. હું કોણ છું એ જ ભૂલીને બધો વ્યવહાર કરું છું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું આ વાક્યને ભૂલીને આખા જગતના જીવો સાથે હું સંબંધ જોડવા માંગુ છું. નમસ્કાર મંત્રમાં રહેલા પરમિષ્ટિઓ કહે છે કે પહેલા સ્વરૂપ દર્શન, પછી સંબંધોનું સર્જન, અને સાધના દ્વારા તમારા જીવનનું વિસર્જન. સ્વરૂપના દર્શન વગર સંબંધોનું સર્જન કરવા માટે જો આપણે બહાર નીકળી ગયા તો એ સંબંધોમાં કોઈ તાકાત, કોઈ અસ્મિતા, કોઈ સંતોષ, કોઈ આનંદ પ્રાપ્ત નહીં થઈ શકે. સ્વની વિસ્મૃતિ થયેલી છે સંપૂર્ણ રીતે. બધા જ નામ જાણીએ છીએ જગતના, બધા માણસોના નામ જાણીએ છીએ, પણ મારું પોતાનું જ નામ જો હું ભૂલી જાઉં તો એવા માણસને દિનેશભાઈ મુંબઈમાં ક્યાં દાખલ કરવામાં આવે? એક થાણા પાસે હોસ્પિટલ છે જે પોતાનું નામ અને રૂપ જ ભૂલી ગયો છે. મંદિરોમાં જાઉં છું, નીચે બોર્ડ મારે છે કે અહીં ચંપલ અને બૂટ ઉતારવા, પણ એવું બોર્ડ નથી આવતું કે અહીં તમારા નામ અને રૂપનું વિસર્જન કરીને ભગવાનને મૂકવા જાજો. આપણું નામ અને રૂપ અનંત કાળથી સંસારમાં જે ધારણ કર્યું છે તેને કારણે પ્રભુના નામ અને રૂપમાં આપણે એક થઈ શકતા નથી. એવું બોર્ડ મૂકવાની જરૂરત છે કે પ્રભુના દર્શન કરવા જો જવું છે, પ્રભુના સ્વાધ્યાયમાં જવું છે તો મારા નામ અને રૂપને અહીં મૂકીને જાજો. નામ અને રૂપના વિસર્જનમાં આપણા દેહને આ મળેલા નામ અને રૂપના વિસર્જનમાં ભગવાનના નામ અને રૂપમાં આપણી શ્રદ્ધા ચોટી શકશે. સ્વની સંપૂર્ણ રીતે વિસ્મૃતિ થયેલી છે, પરની સાથે મૈત્રી તૂટેલી છે. જગતના જીવો સાથે આપણને ન તો કંઈ લેવા કે ન તો કંઈ દેવા છે. આપણે એક આપણા પોતાના એક એવા નાના કુબલિયામાં બેસી ગયા છીએ કે જીવોની મૈત્રી એ આપણા જીવનનો મુખ્ય પ્રશ્ન રહ્યો નથી. વી આર એબ્સોલ્યુટલી અનકન્સર્ન્ડ વિથ ધ લિવિંગ વર્લ્ડ અરાઉન્ડ અસ, અને સમાજથી નિરપેક્ષ બન્યા છીએ. જેમ જેમ શ્રીમંતાઈ વધે છે, જેમ જેમ સુખ વધે છે, જેમ જેમ એફ્લુઅન્સ વધે છે, એમ આપણે આ સમાજથી જુદા અને જુદા, દૂર અને દૂર ઢસડાતા જઈએ છીએ. અને પછી આપણે શું કરીએ છીએ, એક આપણી ઓળખાણનું એક એવું સલામત કુંડાળું ઊભું કરી દઈએ છીએ કે એ કુંડાળાની અંદરમાં જ આપણે આપણું જીવન પાસ કરીએ અને આપણને એમ લાગે કે બધું બરાબર છે. પણ કોઈ દિવસ આપણને સમતાના નિરવધિ આકાશમાં ઉડ્ડયન કરવાનું મન થયું નથી. એનું કારણ આપણે માનીએ છીએ કે અમારી વસ્તુઓને ટકાવવા માટે એક નાના કુંડાળાની જરૂરત છે. સમાજથી નિરપેક્ષ બન્યા છીએ, શીલની લક્ષ્મણ રેખા ચૂકી ગયા છીએ. આપણા બધાના જીવનમાં જુઓ તો પ્રભુની આજ્ઞારૂપી શીલનું વર્તુળ મૂકીને આપણે ક્યાં જઈ રહ્યા છીએ? શીલની લક્ષ્મણ રેખા ચૂકાઈ ગઈ છે. રાવણ એ આપણામાં જ રહેલી 10 ઇન્દ્રિય રૂપી 10 માથા વાળો દેહનું સ્વરૂપ છે. એ રાવણ સીતાને ક્યારે હરણ કરે છે કે પ્રભુની આજ્ઞાના વર્તુળમાં બહાર આપણે જયારે જઈએ છીએ. લક્ષ્મણજીએ જે રેખા દોરેલી હતી એ રેખાની બહાર જયારે આપણે જઈએ છીએ ત્યારે સીતાનું રાવણ હરણ કરી જાય છે. રામથી જુદા પડીએ છીએ, જીવ એ શિવ તત્વથી જુદું પડે છે. પણ આજે તો આપણને શિવની સાથે મળવાની કોઈ ઉતાવળ નથી. હી ઇઝ ઇન હેસ્ટ બટ વી આર ઇન નો હેસ્ટ એટ ઓલ. આપણે હકીકતમાં આપણા જીવને શિવમાં મેળવવાની ઉતાવળ નથી. આવી શીલની લક્ષ્મણ રેખા ચૂકાયા બાદ આપણા સમસ્યાઓ કેટલા ગણી મલ્ટીપ્લાય થાય છે. તેની સાથે કુદરતની સાથે આપણી ક્રૂરતા ભરેલું વર્તન બન્યું છે. જ્યાં ઇકોલોજીકલ ઇમ્બેલેન્સની વાત છે, ધ રિઝલ્ટ ઓફ ધ બર્લિન કોન્ફરન્સ ઓફ ધ નોબેલ લોરિયેટ્સ ઇન ધ વેસ્ટર્ન કન્ટ્રીઝ, એને એક સૂત્ર આપ્યું કે આ કુદરતની સમતુલાનો જો વિચાર કરો તો રેવરન્સ ફોર લાઈફ, જીવત્વના સ્વીકાર વગર આ કુદરતના પર્યાવરણના દૂષણનો નાશ થઈ ન શકે. મને એમ લાગે છે કે આ મહાવીરનું સૂત્ર પશ્ચિમના લોકો એક નવા સ્વરૂપમાં મૂકી રહ્યા છે. પર્યાવરણનું રક્ષણ એટલે જીવ નિકાયનું રક્ષણ, કુદરતનું રક્ષણ એટલે વનસ્પતિ, અગ્નિ, પૃથ્વી, જલકાય બધાનું બિનજરૂરી જે નાશ થાય છે તેને રોકવાની જે વાત છે. એ રીતે ત્યાં ઇકોલોજીકલ બેલેન્સની વાત ચાલે છે. તો આપણા જીવનમાં કુદરત સાથે ક્રૂરતા છે, તેની સાથે આગળ ચાલીને જે ઉપભોગ પરાયણતા આપણા જીવનમાં આવેલી છે તેને કારણે આપણું જીવન એનું કર્મ નિસ્તેજ બનેલું છે. કોઈ કર્મમાં તેજ નથી, ધ્રુજારી ઉત્પન્ન ન થાય. 25-50 વ્યક્તિઓ જો સાધના કરતી હોય, 25-50 વ્યક્તિઓ જો ખરેખર પોતાના હૃદયથી આ મહાવીરના શાસનને સમર્પિત બને તો એક ધ્રુજારી ઉત્પન્ન ન થાય. એક નમોરી અંતાણામે જો અનંત જીવોને મોક્ષમાં લઈ જવા માટેનું કાર્ય સાધીને આપ્યું છે તો આપણે પણ નમસ્કાર મહામંત્રના ધારક છીએ. પણ આપણું કર્મ નિત્ય જ છે. આજે આપણને ન તો ઉતાવળ છે, ન તો અંદરમાં કોઈ ચિંતા છે, ન તો અંદરમાં કોઈ ફિકર છે કે મારે અહીંથી ક્યાં જવું છે. અને સાતમી વાત છે રોગની, એ પરમ તત્વની સાથે આપણો સંબંધ તૂટી ગયેલો છે. વર્તમાન કાળમાં ઘણી સામાજિક પ્રવૃત્તિઓ થાય છે, ઘણી સમાજની સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ જોડવામાં આવે છે, વ્યક્તિઓ પણ પોતાના જીવનમાં પરોપકારના ક્ષેત્રને વિકસાવે છે. પણ જ્ઞાનીઓ એમ કહે છે કે આ બધી જ પ્રવૃત્તિઓમાં જ્યારે આત્માનું અનુસંધાન તૂટી જાય છે ત્યારે આ પ્રવૃત્તિઓ તમને બોજારૂપ બની જાય છે. સમાજ સેવાની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આત્માના અનુસંધાન વગર જો પરોપકારની પ્રવૃત્તિમાં જશું તો એ પરોપકાર આપણા અહંકારને જ પુષ્ટ કરશે. નમસ્કાર મહામંત્રમાં આ સાતે પ્રકારના રોગને દૂર કરવાની સમર્થ વિદ્યા રહેલી છે. માત્ર આપણે એને સન્મુખ થવાની જરૂર છે, એની નજીક જઈએ છીએ તો આ સાત અક્ષર નમોરી અંતાણમના આપણને નમ્રતા આપે છે. પોતાના ઉપયોગમાં જવા માટેની અદ્ભુત ચુલિકા છે. એસો પંચનમુક્કારો સમપાવ પણાસણો. આપણે જ્યારે પાંચે પરમેશ્વરીઓને આ રીતે ભાવથી નમસ્કાર કરીએ છીએ, આપણા ઉપયોગમાં જ્યારે પાંચે પરમેશ્વરીઓને યાદ કરીએ છીએ ત્યારે આગમથી ભાવ નિક્ષેપી આપણે સાક્ષાત અરિહંત તુલ્ય બનીએ છીએ એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે. અરિહંત પરમાત્માનું જ્યારે ધ્યાન હૃદયમાં થાય છે ત્યારે અઢારે પાપનો નાશ બનીને સાક્ષાત અરિહંત વર્તમાન સમયના અરિહંત બનવાનો આપણને એક આનંદ પ્રાપ્ત થાય છે. સ્વની જ્યારે ઓળખાણ થાય છે ત્યારે આખા જગતમાં મારું પ્રતિબિંબ દેખાય છે, જગતના જીવોની સાથે એક મારો મૈત્રીભાવ ઉલસી રહ્યો છે. શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે અનંત સિદ્ધોની સાથે જો તારે સુખની ભાગીદારી કરવાની ઉતાવળ હોય, અનંત સિદ્ધોની સાથે જો સુખની ભાગીદારી કરવાની ઉતાવળ હોય તો જગતના જીવો સાથે દુઃખની ભાગીદારી પહેલા કરી બતાવ. જગતના જીવોના દુઃખ દૂર કરવાની જેને ચિંતા નથી એને સિદ્ધશિલાના સિદ્ધોની સાથે સુખની ભાગીદારી કરવાનો સમય પાક્યો નથી. આ કારણે જ સમસ્ત જીવ સ્નેહ રાશિ પરિણામ નમસ્કાર મહામંત્રની જેમ જેમ આપણે વાત કરીએ તેમ તેમ જગતના જીવો પ્રત્યે પ્રેમ આપણામાં ઉલતી રહે. પરંતુ કોણ જાણે વર્તમાન કાળના સંઘને ત્રણ એવા વિશિષ્ટ પ્રકારના અજીર્ણ નડી રહ્યા છે કે જે અજીર્ણને કારણે આપણી દ્રષ્ટિ આજે હકીકતમાં રૂંધાઈને આ પરમ સત્યને આપણે જીવનમાં અવતરિત કરી શક્યા નથી. જે ક્રિયા કરતો વર્ગ છે જૈન સંઘમાં તે આજે અહંકારના અજીર્ણથી પીડાય છે. હું ક્રિયા કરું છું, હું તપ કરું છું, હું આરાધના કરું છું, હું સ્થાનક ચલાવું છું, એ ક્રિયા કરતા વર્ગને આજે અહંકારનું અજીર્ણ નડી રહ્યું છે. અને જે જ્ઞાની વર્ગ છે, જે પ્રબુદ્ધ વર્ગ છે, પૂર્વના અત્યંત ક્ષયક્ષમ પૂર્વક શાસ્ત્રના રહસ્યો સમજે છે તે પ્રમાદી બન્યો છે. જ્ઞાન હોવા છતાં પણ, ગ્રહ પરિજ્ઞા હોવા છતાં પણ જો પ્રત્યાખ્યાન પરિજ્ઞા જો આપણા જીવનમાં ન આવે, પચખાણ રૂપી પ્રતિજ્ઞા જો ન આવે તો એ પણ પ્રમાદ પોષક છે. અને પ્રમાદ એ આ જીવનનું મોટામાં મોટું અજીર્ણ છે. આગળ વધીને એમ કહીશ કે પ્રમાદ એ જ આપણું મૃત્યુ છે. મર્યા પહેલાનું મૃત્યુ જો કોઈ પણ હોય તો તે પ્રમાદ રૂપી અજીર્ણ આપણે નડી રહ્યું છે. અને તેની સાથે જે ધર્મીજન છે તે આજે જગતના જીવો પ્રત્યે ઉદાસીન બનેલો છે. પ્રમુખ સાહેબે બહુ સરસ વાત કરી કે આ કોઈ સાંપ્રદાયિક સત્યની વાત નથી, આ કોઈ ઐતિહાસિક સત્યની વાત નથી. મહાવીર પ્રભુએ તો પ્રકૃતિનું દર્શન કરીને આ વિશ્વ વ્યવસ્થાને જોઈને જગતના જીવની સાથે એકમેક બનવા માટેનો આપણને આદર્શ આપેલો છે. આધ્યાત્મિક જગતમાં મહાવીરની વાત છે એ સનાતન છે, પ્રતિષ્ઠિત છે, આપત્તિ વગરની છે. અને તેટલા માટે જ આ નમસ્કાર મંત્રમાં રહેલા પાંચે પરમેશ્વરીઓનું ધ્યાન આપણા જીવનના રોગને દૂર કરી શકે છે. જીવની એક સ્વરૂપ સંપદા છે અને સંબંધ સંપદા છે. સ્વરૂપ સંપદા ઉપયોગો લક્ષણમ અને સંબંધ સંપદા એ પરસ્પરોપગ્રહ જીવાનામ, જગતના જીવની સાથે મારો મૈત્રી ભરેલો સંબંધ સદાને માટે ટકી રહે તેના માટે છે. આ નમસ્કાર મહામંત્રના અક્ષરો એમાં એની એના શબ્દોમાં જ્યારે આપણું ચિત્ત જાય છે, શબ્દોમાં જ્યારે જાય છે ત્યારે જ્ઞાનની માતાનું આપણે પૂજન કરી રહ્યા છીએ. 68 અક્ષર એ જ્ઞાનની માતા બનીને શબ્દ કા શબ્દ વૃત્તિ જ્યારે આપણા ચિત્તમાં ઉત્પન્ન થાય છે ત્યારે જ્ઞાનની માતાઓનું આપણે પૂજન કરીએ છીએ. એ શબ્દો જ્યારે ચિત્તમાં જાય છે, ચિત્તમાં જ્યારે નમસ્કાર મહામંત્રના અક્ષરો આપણામાં પ્રતિષ્ઠિત બને છે ત્યારે જ્ઞાનની માતામાંથી આગળ વધીને પુણ્યની માતાના ખોળે જઈએ છીએ. જ્ઞાનની માતા 68 અક્ષરો છે. 68 અક્ષરોમાં આપણું ચિત્ત પરોવીએ છીએ અને પુણ્યની માતાને ખોળે જઈએ છીએ. અને તેના અર્થમાં જઈએ છીએ ત્યારે ચારિત્રની માતાના ખોળે જઈએ છીએ. તેના અર્થમાં જવાથી, નમસ્કાર મહામંત્રના અર્થમાં જવાથી શરણાગતિનો ભાવ જ્યારે જાગ્રત બને છે ત્યારે ચારિત્રરૂપી માતાને ખોળે જઈએ છીએ અને જ્યારે તેના ભાવમાં આત્માને જોડીએ છીએ ત્યારે સાક્ષાત ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત એવી ધ્યાનની પરમ માતાને ખોળે આપણે જઈ શકીએ છીએ. આવી અદ્ભુત શક્તિ નમસ્કાર મંત્રમાં રહેલી છે. પરંતુ વર્તમાન કાળના જે આ વૈજ્ઞાનિક યુગની સાથે આ અધ્યાત્મ યુગનું મિલન કરવું એ જ આપણું કામ છે. અવર લિવિંગ કન્ડિશન્સ હેવ ચેન્જ ઇન એન ઇરરિવોકેબલ મેનર. આપણે 30 વર્ષ પહેલાની દુનિયા હવે ફરીથી જીવી નહીં શકીએ. પરંતુ આ વૈજ્ઞાનિક જગતમાં અધ્યાત્મ જગતનું એક મીઠું મજાનું ઝરણું તો જરૂર આપણા જીવનમાં અવતરણ કરી શકશું. કૃતજ્ઞતા, પરોપકાર, આત્મસમદર્શિત્વ અને પરમાત્મ સમદર્શિત્વ એ નમસ્કાર મહામંત્રના ચાર પ્રક્ષેપ રહેલા છે. આપણા જીવનમાં કૃતજ્ઞતાથી જ્યારે ભરાઈ જાય છે, પરમેશ્વરના ઉપકારથી આપણે જ્યારે આપણા જીવનને ભરાઈ જાય છે ત્યારે કૃતજ્ઞતા આપણા વિચારની શુદ્ધિ કરે છે. કૃતજ્ઞતા ગુણ વગરનો પરોપકાર આ સમાજમાં ટકી શકે નહીં. કૃતજ્ઞતા વગરનો થતો પરોપકાર અહંકાર અને મમકારને ઉત્પન્ન કર્યા વગર રહી ન શકે. અરિહંત પરમાત્મા કૃતજ્ઞતાના ભંડાર હતા. કૃતજ્ઞતા એટલે જગતના જીવોને અભયદાન આપ્યું, જગતના જીવોને પોતાના જેવા ગણ્યા, એના કરતા વધારે કૃતજ્ઞતાના સ્વામી કોણ હોઈ શકે. તો આવો કૃતજ્ઞતાનો વિચાર આપણા જીવનમાં આવવો જોઈએ કે આ જગત આખાના જીવ મારા જેવા છે. તેની સાથે અરિહંત પરમાત્માએ પરોપકાર રૂપી ધર્મ કરવા માટે દેહનું ધારણ કર્યું હતું. ઉપાસનાની પ્રતિષ્ઠા સત્કર્મમાં રહેલી છે. આપણે 4-6 કલાક ઉપાસના કરીએ, 4-6 કલાક સ્વાધ્યાય કરીએ કે 4-6 કલાક મંદિરમાં બેસીએ તે તો આપણા પોતાના વૈયક્તિક વિકાસને માટે છે. પણ જ્યાં સુધી આ દેહનું ધારણ કર્યું છે ત્યાં સુધી લોક સંગ્રહને માટે સત્કર્મ કર્યા વગર ચાલે નહીં, ચાલે જ નહીં. આપણું સત્કર્મ કેટલું છે જો આપણે ખરેખર આપણો હિસાબ માણશું, 50 વર્ષનો, 50-55 વર્ષનો, 60 વર્ષનો, તો એમાં જમા અને ઉધાર પાસો જોશો તો સત્કર્મ કેટલું છે અને સ્વકર્મ કેટલું છે. સત્કર્મથી જો આપણું જીવન ભરાઈ જશે તો બાકીના શેષ જીવનમાં તેનો એક આનંદ ઉત્પન્ન થઈ શકશે. તો આ પરોપકારની વૃત્તિ એ આપણો શ્વાસોશ્વાસ બની જવો જોઈએ. અને જે ખરેખર પરોપકાર વ્રત બને છે તેના માટે નમસ્કાર તેના જીવનની બધી સમૃદ્ધિઓનો વિચાર કરી શકે છે. આત્મસમદર્શિત્વ, પાંચે પરમેશ્વરીઓ એ મારા પોતાના જ વિસ્મરાયેલા સ્વરૂપનું દર્શન છે. પાંચે પરમેશ્વરીઓને જોવા એટલે મારા પોતાના શુદ્ધ સ્વરૂપના દર્શન કરવા. અરીસામાં જેમ આપણે આપણા દેહના દર્શન કરીએ છીએ એમાં પાંચે પરમેશ્વરીઓના દર્શન આપણે કરી શકીએ છીએ. અને તેથી સાથે જ પરમાત્મ સમદર્શિત્વ, સિદ્ધો આપણને કેવા જોવે છે, સાધર્મિક ગણે છે. સિદ્ધો આપણને પોતાના જેવા ગણે છે. સિદ્ધ જનરલ સિટી ઓફ ધ સિદ્ધ. સિદ્ધો આપણને આપણા પર્યાયોને જોતા નથી, આપણા ગુણોને જોતા નથી, શુદ્ધ દ્રવ્યને જોઈને પોતાના જેવા ગણે છે. અને આપણી ઉદારતા સામો જીવ જરાક પણ જો ભૂલ કરે તો તેને તરત સજા કરવા માટે જઈએ છીએ. સામા માણસના પર્યાયો જોઈને તેની સાથે આર્ત અને રૌદ્ર ધ્યાનમાં હંમેશને માટે મુકાઈ જઈએ છીએ. તો આ 4 ગુણ આપણા જીવનમાં નમસ્કાર મહામંત્રના આવે સમસ્યાઓનો અંત આપણા જીવનમાંથી અવશ્ય આવી શકે. કૃતજ્ઞતા ગુણ, પરોપકારનો ગુણ, આત્મસમદર્શિત્વ અને પરમાત્મ સમદર્શિત્વ, આ ચારેમાં કૃતજ્ઞતા આપણા વિચારની શુદ્ધિ કરે છે, પરોપકાર ગુણ આપણા વર્તનની શુદ્ધિ કરે છે, આત્મસમદર્શિત્વ આપણા યોગની શુદ્ધિ કરે છે અને પરમાત્મ સમદર્શિત્વ આપણા ઉપયોગની શુદ્ધિ કરે છે. એક પવિત્રતાનું ઝરણું આ નમસ્કાર મંત્ર રૂપી ભગવાનનો નામ નિશ્ચિત પ્રભુ અહીં મૂકીને ગયા છે.